हम हरि मूर्ते मुझ आत्म विराम परात्पर पुरुषोत्तम मारा प्यारा घनश्याम वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननामदुजं पूजितं सुरनरोत्तमिरमुदा धर्मनंदनमहं विचिन्तये ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो सहजानंद स्वामी महाराज नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय विक्रम संवत 2067 ना भाद्रवा सुद आठम सोमवार तारीख 5/9/2011 छे आज दुर्गा अष्टमी कहवाय छे आज दधीची ऋषिनी जन्म जयंती कहवाय छे आठम धरो आठमी कहवाय छे पछी ज्येष्ठा गौरी राधा अष्टमी कहवाय छे आ अष्टमी नु जाजुस वळी आज सप्टेम्बर महीनानी आ 5मी तारीख टीचर डे कहवाय छे अने शिक्षक दिन तरीके आने उजवामां आवे छे डॉक्टर राधाकृष्णन सर्वेपालीनो आ जन्मदिवस छे अने एने बधाए भेगा थईने टीचर डे तरीके उजवानो निर्धार करेल छे आज ये पण छे तो आजे आ धरो आइटम छे काल त्याग समय वात करता था कोळी पटेल ने माटे आ आइटम बहु अगत्यनी गणाय छे कोई पवित्र कोळी महिला धरो काढवा गया छे ते धरो में खोवाई गया पछी जड्या नहीं के हूँ थी पण एना नाम थी आ धरो आइटम कहवाय छे आ आइटम ने दी एवुं थयेलुं તે લોકોમાં ઘણું મહત્ત્વ ધરો આઠમ રે બધા ભેગા થાય આવું બધા શ્રી હરિએ સૂર્યદેવની સ્તુતિ કરી ત્યારે સૂર્યદેવે શું વર માગ્યો આમાંથી આપણે શું શીખવા મળે છે
મહારાજ એવો પ્રાર્થના કરી સૂર્યનારાયણ ત્યારે સૂર્યનારાયણ બોલ્યા કે આપની જે ભાવના હોય અને જે ઈચ્છા હોય તે મારી પાસેથી માગો કેમ જે હું તો આપના શરણનો દાસ છું તે આપ મારી પાસે માગવા આવ્યા છો એ જ મોટી આશ્ચર્યની વાત છે ને એ તમારા ચરિત્રમાં હું ભૂલો ન પડું એ પહેલાં મને તમે વરદાન આપો પછી તમારી ઈચ્છા હોય મારી પાસે માગજો
બહુ સરસ આપણી પાસે કોઈ મોટા જ્યારે આવું ચરિત્ર કરે ને ત્યારે એમાં મોહ ન પામી જવાય ને એની પાસેથી જ પહેલાં માગી લેવું એ આ સૂર્યદેવમાં શીખવા મળ્યું ચતુર્ભગતે બહુ ચોખ્ખો ઉત્તર કર્યો કથાનું જે વ્યવસ્થિત મનન કરતા હોય એમાંથી કાંઈક શીખતા ને ગ્રહણ કરતા હોય એને જ વ્યવસ્થિત ઉત્તર કરતા આવડે શ્રીહરિએ સૂર્યદેવ પાસે શું વર માગ્યો હે સૂર્યદેવ કામ ક્રોધાદિક અંતઃશત્રુઓથી મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સમૂહથી મારી રક્ષા કરજો જેથી હું અખંડ નૈષ્ટિક બ્રહ્મચારી રહું અને જ્યારે આપને જેવા રૂપમાં સંભાળું ત્યારે તેવા રૂપમાં મને આપ દર્શન દેજો સમર્થ મોટા જે કાંઈ કરે તે કોના માટે કલ્યાણકારી થાય છે અને કોને માટે કઠણાઈ થાય છે
મોટા સમર્થ જે હોય જે કાંઈ કરે તો જે લોકો એને ચરિત્ર કરી જાણે તે મોક્ષભાગી બને છે એનું કલ્યાણ થાય છે અને જે ન કરી જાણે એની કઠણાઈ બેસે છે
બીજાને મોટા કરવામાં કોને ભય ન લાગે
જે પોતે મોટા હોય એને
સરસ. અને કોને ભય લાગે?
એ નાના હોય.
શ્રી હરિ શાના નિમિત્તે શું કરવા વનમાં ફરતા હતા?
તામસ યોનિના મોક્ષ માટે અને તપના બાને વનમાં ફરતા હતા.
અને એવાનાય ભગવાન ઉદ્ધાર કરે છે, એનું શું કારણ?
મહારાજ એનો ઉદ્ધાર કરે છે એનું કારણ એ કે ભલે આપણને અત્યારે એવું લાગે છે કે આ બધા આવા છે એનો હું મહારાજે ઉદ્ધાર કર્યો, પણ પૂર્વજન્મે તો એણે ઘણું તપ જપ વ્રત કર્યું હોય છે, પરંતુ કંઈક શાપાદિક વસાત એ આવી યોનિન પાયમાં હોય છે એની મહારાજને ખબર હોય છે, એટલે મહારાજ એનો ઉદ્ધાર કરે છે.
મોક્ષ જીવનો ક્યારે થાય છે?
પ્રગટ ભગવાન મળે ત્યારે જ જીવનો મોક્ષ થાય છે.
સરસ. કાં પ્રગટ સંત મળે ત્યારે થાય, અને કાં પ્રતિમામાં પ્રગટ ભાવ જો ઉદય થાય તો મોક્ષ થાય. ચાહે હાલતું ચાલતું મનુષ્યરૂપ ભગવાનનું સ્વરૂપ હોય, સમજાણું, કાં ભગવાનની મૂર્તિ હોય, સમજાણું, પણ પ્રગટ ભાવ વિના કલ્યાણ થાય નહીં, ને કાં પ્રગટ સંત મળે. કારણ કે પ્રગટ કલ્યાણ જોતું હોય તો પ્રગટની જરૂર પડે, પરોક્ષ કલ્યાણ જોતું હોય એને પરોક્ષથી થાય. પ્રગટ સાક્ષાત કલ્યાણ અનુભવવું હોય એને પ્રગટથી જ પ્રગટ થાય. જીવમાં અપાર અવગુણ રહેલા છે છતાં ભગવાન ત્યાંનો મોક્ષ કેમ કરે છે?
ભગવાનમાં એવો પોતામાં એવો ગુણ એવો છે, કરુણામય ગુણ લઈને ભગવાન જીવનો મોક્ષ કરે.
શાબાશ શાબાશ. પૂર બીજું તરંગ સત્યવી. શ્રી હરિ બુટ્ટલપુરમાં મહાદત્ત રાજાને ત્યાં આવ્યા અને રહ્યા. ચલત ચલત હરિ બનહિ બુટ્ટલ નગર હિ આયા.
ચલત ચલત હરિ બનહિ બુટ્ટલ નગર હિ આયા.
ચલત ચલત હરિ બનહિ ભૂટોલ નગર હી આયા.
ચલત ચલત હરિ બનહિ ભૂટોલ નગર હી આયા.
મહાદત્ત નૃપ રહત તિંહા દયાવંત અનંત રહાય.
મહાદત્ત નૃપ રહત તિંહા દયાવંત અનંત રહાય.
શ્રી હરિ વનમાં ચાલતા ચાલતા આગળ જતા બુટ્ટલપુર શહેરમાં આવ્યા. ત્યાંના રાજા મહાદત્ત નામે હતા, તે શહેરમાં રહેતા હતા. જે રાજા દિલના ઘણા દયાળુ હતા, દયાવંત અનંત રહાય. જબ જબ ચાતુર માસહી આવત હે તે જાન, અભ્યાગત સંત રખત હે સહસ્ર સહસ્ર પ્રમાણ. જ્યારે જ્યારે ચાતુર્માસ આવવાનો હોય ત્યારે રાજા દર વર્ષે વિચાર કરીને 1000 જેટલા અભ્યાગત સાધુ સંતોને પોતાને ત્યાં રાખતા. તે નગરને ચોતરફ બાગ બગીચાઓ કરાવી રાખ્યા હતા, તેમાં વિવિધ પ્રકારની ઇમારતો બંધાવી રાખી હતી. તે ઇમારતોમાં ચાતુર્માસ કરવા આવેલા સંતો ભક્તોને ઉતારા આપતા. 4 માસ સુધી નીત નવી વિવિધ પ્રકારની રસોઈ કરવામાં આવતી રાજા તરફથી, ધર્મસભાઓ થતી, પ્રભાત ફેરીઓ સંધ્યા ફેરીઓ નીકળતી. કીર્તન સંધ્યાઓ થતી અને નિત્ય સત્સંગ કથા પારાયણો થતી અને સારા સાધુઓની સાથે બેસીને રાજા સભાઓમાં શાસ્ત્રાર્થ કરતા, મોક્ષની વાતો વિચારતા. આવો આ રાજા હતો. બહુ મોટી વાત કરી હો. હા, આપણે તો સિદ્ધ વલ્લભનું જ આવું કંઈક જાણતા, પણ આ ગ્રંથમાં તો મહાદત્ત રાજાની પણ વાત આવી જ છે. બુટ્ટલપુરના નૃપકો સંત પર ભાવ અનંતા, તૈસે મૈયા તિહા રાની રહંતા. આ નૃપને સંતો ઉપર બહુ ભાવ હતો. તેસે મૈયા ત્યાં રાની રહંતા. આ એમના બેન થતા હતા, પણ રાજ્યનો બધો કારભાર વગેરે મોટે ભાગે આ ભાઈ બેન કરતા. એટલે કદાચ રાણી કીધા હશે મૈયા રાની, પણ આ મહાદત્તના પત્ની હોય એવું સદગ્રંથોમાં જણાતું નથી. ત્યાં મૈયા રાણી રહેતા હતા. સત અસત સંત કો ન વિવેકા, સબ મે ભાવ રખત હિયકા. એમનો એક મોટો ગુણ હતો અને એક એમાં આ નબળાઈ હતી. ગુણ એનામાં એ હતો, સાધુમાં બહુ ભાવના હતી. કોઈ પણ સાધુ અભ્યાગત આવે અને ખૂબ હાચવે, પ્રેમથી જમાડે, એને જોતું કારોતું આપે, એની સેવા કરે, આ એનામાં બહુ મોટો ગુણ. પણ કયા સાધુ હારા કહેવાય ને કયા સાધુ મોળા કહેવાય, કોને વધારે સેવાય, કોને અન્ન માત્ર દેવાય, કોને ધોત્યું દેવાય અને કોણ કે એમ જ કરાય, આવી જીણી વિવેક બુદ્ધિ નહીં. કોના શિષ્ય થવાય ને કોને માથું દેવાય, આવી બહુ અક્કલ નહીં. આ એનામાં ખામી હતી. તાકી પૂજા નૃપ નિત કરહી, ફલ ફૂલ મિલે આગે ધરહી. સંત સે અધિક ન જાનત કોઈ, એસો ભાવ અતિ તેહી હોય. મહાદત્તને અને મૈયારાણીને સંતોથી અધિક કાંઈ નહોતું. રોજ સંતોની પૂજા કરતા, રોજ સાધુના પગ ધોઈને પાણી પીતા. ફળ ફૂલ જે કાંઈ એના રાજદરબારમાં આવે કે ઉપલબ્ધ હોય એ બધું સાધુ સંતોને આપતા. એની દ્રષ્ટિમાં સંતથી કોઈ અધિક હતું જ નહીં, એવી એમને સાધુ સંતોમાં અતિશય ભાવના હતી. ભક્ત માલકી બાત રહે જોઉં, સમજાય અસંત સંત સૌ. તબ સો શ્રીહરિ દેખે તાઈ, નૃપ પર અતિ કરુણા લાય. સ્વયં સજ્જન નહીં હોવા છતાં ત્યાં રહેલા કહેવાતા સંતો. ભક્તમાળ ગ્રંથમાં લખેલી સંતોના મહિમાની વાતો રાજાને કર્યા કરતા, તે જોઈને શ્રીહરિને તે રાજા ઉપર અતિશય દયા આવી. રાજા બહુ ભાવનાવાળો હતો, પણ ઓલા જે બરાબર નહીં એવા સાધુઓ રાજાને મોટી મોટી વાતો કર્યા કરતા, ભગવાન શ્રીહરિને આ રાજા ઉપર દયા આવી. એની સંતો પ્રત્યે જે શુદ્ધ ભાવના છે તે જોઈને રાજાને દયા આવી, અને ભગવાન શ્રીહરિ તે રાજાને ત્યાં ગયા. આ જગતમાં આમ ગણીએ તો ચાર પ્રકારના માણસ કહેવાય, એના પ્રકાર કહું. એક પ્રકાર તો આ મહાદત્તને માયા રાણી જેવો, કે સૌથી વધારે સાધુને જાણી અને ભેખમાં ભગવાન હોય એમ માનીને હારા મોળા બધાએ સાધુને એક સરખા સેવા પૂજા કર્યા કરે, સમજાણું. બીજો પ્રકાર એ કે આ સાધુ સંતો તો બધા એવા જ હોય, નકામા જ હોય, જોયા આવે ઓલ્યાનું છાપામાં આવ્યું હતું ને ઓલ્યાનું આવ્યું હતું, કોઈ સાધુ હારો નથી અત્યારે એમ માનીને હારા કે મોળા કોઈનો સમાગમ ન કરવો અને બધાની એલર્જી જ રાખવી અને આઘા જ રહેવું, કોઈને નમવું નહીં, કોઈને કાંઈ દેવું નહીં. આવી રીતના જે બાઈઓ ભાઈઓ એ બીજો પ્રકાર, જે મહાદત્તને મૈયારાણીથી બિલકુલ રોંગ પ્રકાર. જ્યારે ત્રીજો પ્રકાર એવો છે કે જે માણસ બુદ્ધિશાળી છે, એ સારા સાધુને ગોતીને એની ખૂબ સેવા કરે, અને નબળા ને હલકા હોય એને ઓળખીને એનાથી આઘારે એની સેવા ન કરે. એને માટે ધનય ન વાપરે, સમયય ન વાપરે, પણ સારા સાધુ માટે પોતાનું તમામ કુરબાન કરી દે. આ ત્રીજો પ્રકાર, સારાને માટે તમામ કુરબાન કરી દે. ને ચોથો પ્રકાર એવો છે કે નબળાને ભંગારિયાને તાંત્રિકને માંત્રિકને મેલાને આ લોકની ચીજ વસ્તુ આપનારાને એને માટે ગમે એવું કરનારા એવા જે સંપ્રદાયના બધા સાધુઓ બાવાઓ એવાને બહુ માને, અને સારાને જ્ઞાનીને સાત્વિકને વર્તનવાળાને જેને માનવામાં પોતાને શુદ્ધ થવું પડે ને વર્તવું પડે એવા જે સાધુઓ હોય ને એમ ન માને. નબળા સાધુની પડખે રહે, નબળાને સેવે પૂજે, ને એની હારે રહી નબળા કામ કરે. આ ચોથો વર્ગ. અને એક પાંચમો વર્ગ છે, એ હારા હોય ભાઈ મોળા હોય, નો એને માને કે નો એની ટીકા કરે, હા અલિપ્ત. એ પાંચમો વર્ગ. પણ આપણે અલિપ્તની તો વાત જવા દો, પણ આ ચાર પ્રકારના જે અમે માણસ કીધા એમાં ત્રીજા નંબરનો માણસ શ્રેષ્ઠ ગણાય. સમજાણું? એને તો ભગવાન મળે જ, કેમ જે નબળું કાઢી નાખ્યા પછી સારું સારું સેવીને એને માટે જ બધું સ્વાહા કરી નાખે છે, એને જ ભગવાન મળે છે. પણ મહાદત્ત ને મૈયારાણીવાળો જે મેં પહેલો પ્રકાર કીધો, જે સાધુ અને માન્યા જ કરે છે, ભલે એને હારા મોળાનો કાંઈ વિવેક નથી, પણ સાધુમાં ભગવાન માનીને જે સેવા જ કરે છે એના ઉપરય ભગવાન દયા કરીને એને મળે છે, તે આ મહાદત્ત ને મૈયારાણીનો દાખલો છે. પણ મેં જે બીજા નંબરના કીધા મહાદત્ત ને મૈયારાણીથી વિરુદ્ધના, એવાને તો કોઈ જન્મમાં ક્યારેય ભગવાન મળતા જ નથી. એને કદાચ જીવનમાં ક્યાંય કોઈક સાધુનો નબળો કડવો અનુભવ થયો હશે એની ના નહીં, પણ પછી મગજમાં ગાંઠ પડી ગઈ સાધુ માત્ર આવા, અને એલર્જી થઈ ગઈ તે આગા નાગા રે, એને તો હવે થઈ ગયું પૂરું, ક્યારેય ભગવાન મળવાના નહીં, કલ્યાણ થવાનું નહીં. તે બીજા નંબરની બહુ માઠી દિશા, સમજાણું? અને એથી માઠી દિશા બોલ્યા ચોથા નંબરવાળાની, કેમ જે એને તો હારા ગમતા જ નથી. નબળા સાધુની વેળો નબળે ધંધે સડ્યો, દાણસોરીના ધંધા કરવાને, કોકના ખૂન કરવાને, કોકને દબાવવાને, કાંઈનું કાંઈ કરે, રાજકીય સત્તાના લાભ લેવાને, એ તો બહુ દુઃખી થાય. ઓલ્યાને ભગવાન નહીં મળે, કલ્યાણ નહીં થાય, પણ આને તો છે ને નરક મળશે, ને લક્ષચોરાશીમાં ખૂબ પીડા પામશે. પાંચમો કીધો એ તો હવે જવા જ દો ને, એ તો ઝીરોમાં છે, હા અલિપ્ત. આમ વાત છે. માટે સાધુ અસાધુને ઓળખ્યા વિના જે સાધુમાં ભાવ રાખીને સેવા કર્યા કરતા હોય ને એના ઉપરય મારાને દયા આવે છે, ને ભગવાન સામે હાલીને ગમે ત્યાં પહાડોમાં રહેતા હોય ત્યાંય એને જઈને મળે છે, એવી આ અનુપમ કથા છે. પણ જેને સાધુ સંતોમાં ભાવ જ નથી, નકરો અભાવ જ છે, એવા જે સંપ્રદાયના માણસો કે બિન સંપ્રદાયના માણસો, એનું તો કોઈ દી હારું થતું નથી, એ તો હાવ માર્ગ ખોટો છે. અને એવા જ્યાં વૈના ઘણાય થઈ ગયેલા હોય છે, એવા થઈ જવાનું કારણ એ કોક સાધુના એને બહુ ભારે કડવા અનુભવો થયા હોય ને એને લઈને એલર્જીનો એને રોગ થઈ જાય છે. પછી કોક મોટા સારા સાધુનો એના જીવનમાં બહુ મીઠો અનુભવ થાય ને ત્યારે પેલી એલર્જીનો નાશ થાય છે, અને એ સંતની નજીક થાય છે, અને સારાનું વર્તન ને જીવન જોઈને એ માણસ પછી બહુ જ એમની સેવા કરીને કલ્યાણને પામે છે. આવું બધું હોય છે. અને પછી એ બોલતો હોય છે કે મારે તો એમ જ થઈ ગયું તો કોઈ સાધુ નજીક જવું તે. એક બેના મને બહુ નબળા અનુભવ થયા, પણ પછી આ સ્વામી મને મળ્યા અને મને એમ થયું કે ના ના, હું આ ખોટું વિચારતો તો બધા એવા ન હોય, હારાય હોય એમ માનીને પછી હારામાં જોડાઈ જાય. અને એને પછી ભગવાન મળે. નાભાજી નામના એક ભગત થયા, એણે એક ગ્રંથ લખ્યો છે, એનું નામ છે ભક્તમાળ. પરોક્ષના સાધુ બાવા આ ભક્તમાળ ગ્રંથ હારે રાખતા ને એના ચરિત્રો રાજા મહારાજાઓને સંભળાવતા. અને એમાં નિરવ સાધુનું એક પક્ષીય મહાત્મ્ય જ ગાવામાં આવ્યું. સાધુ કેવા હોય એવી કોઈ વાત ભૂલે એમાં કહેવામાં આવી નહીં. માટે એ ગ્રંથનું સેવન કરનારાને સાધુ અસાધુનો કોઈ દી વિવેક પ્રાપ્ત થાય જ નહીં એવો આ નાભાજીએ ગ્રંથ લખ્યો છે, ગાભા કાઢી નાખે એવો. તે ભગવાન સ્વામિનારાયણના સંતોને નાભાજીનો ગ્રંથ વાંચી વાંચીને જે કોઈ ભજન સત્સંગ કરતા હતા ને એવા જીવાત્માઓને સમજાવવા પડ્યા હતા કે સંતનું મહાત્મ્ય સાચું છે, પણ સંત હોય એનું. એટલે આ ભક્તમાળ ગ્રંથ આપણે જોયો નથી, પણ આપણા સાહિત્યમાં એનું નામ પુનઃ પુનઃ સાંભળવામાં આવે છે. પણ નાભાજીના કરેલા ભક્તમાળ ગ્રંથને જે કોઈ વાંચતા હતા સાંભળતા હતા એને લઈને સાધુ સંતો હારા હોય મોળા હોય એમાં ભાવ રાખીને સેવા કરતા હતા એને બધાને સ્વામિનારાયણ મળ્યા છે અને સ્વામિનારાયણના સાધુ મળ્યા છે અને એ બધાએ આપણા દિવ્ય સત્સંગમાં વળ્યા છે અને બધાનું કલ્યાણ થયું છે. એ ભક્ત નાભાને આભારી છે. હાવ ભક્તમાલ ફેલ નથી ગયો. પણ કોઈએ એવો ગ્રંથ લખ્યો હશે કે એમાં સંપ્રદાય માત્રના સાધુઓની નબળાઈ શોધી શોધી અને માલિકો ક્લેક ક્લેક કરીને બહાર પાડ્યું હશે એવો કોઈનો લેખ હશે કે ગ્રંથ હશે, એને વાંચી વાંચીને જે માણસ સાંપ્રદાયના અને સત્સંગના અને ધર્મના અને સાધુના ખરેખરા વિરોધી થઈ ગયેલા હશે એને ક્યારેય કોઈ પરમેશ્વર કે કોઈ સંત મળવાનાય નથી ને એને સત્સંગમાં કે કલ્યાણના માર્ગે વાળવાનાય નથી. માટે નાભાજીનો ગ્રંથ કાંઈ એવો નુકસાનકારી પુરવાર થઈ શકે નહીં કે જેવો જે ગ્રંથમાં સાધુઓના નિરા અવગુણ લખ્યા હોય એ ગ્રંથ થાય. આજકાલ ઘણા લોકો ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન રામચંદ્ર અને સંપ્રદાયો અને સંપ્રદાયના સાધુઓનું કેવળ નેગેટિવ જોઈને પણ પુસ્તકો લખીને બહાર પાડે છે. એકંદરે એ લોકો બહુ બુદ્ધિશાળી અને હોશિયાર અને દંભનો પડદાફાશ કરનારા મોટા વિરલ પુરુષો ગણાય, પણ આખીર તો એવું સાહિત્ય વાંચીને કેટલાક માણસોને ધર્મ પ્રત્યે, સંપ્રદાયો પ્રત્યે, સંતો પ્રત્યે ઘણો બધો અણગમો પેદા થઈ જાય. એને લઈને એ જીવો ક્યારેય ધર્મમાં સત્સંગમાં મોટા સંતોની નજીકમાં આવે નહીં ને એનું બહુ બગડે. માટે નાભાજી જેવા એ કોઈ ગ્રંથ લખ્યો હોય અને કોકે નકરા સાધુ સંતોના અવગુણનો ગ્રંથ લખ્યો હોય એ બેમાં એટલો તફાવત સમજવો. શ્રીહરિ ત્યાં 4 માસ પર્યંત રહ્યા બુટ્ટલપુરમાં મહાદત્ત રાજાને ત્યાં. વરસાદ અખંડ વર્ષા કરતો હતો, પહાડીય પ્રાંત એટલે વરસાદ વધારે આવતો. બગીચામાં એક મોટો બંગલો હતો, તેમાં શ્રીહરિ વિચાર કરીને રહ્યા હતા. વગર ઈચ્છાએ જ્યારે જે મળે ત્યારે તેને પ્રેમથી જમતા, ફળ ફૂલ અન્ન આદિ જે મળે તેને ખાઈ લેતા, પણ ભજનમાં ખૂબ સાવધાન રહેતા. ઘણા માણસ ખાવામાં બહુ સાવધાન રહે, કથા વાર્તા કીર્તન ભજન કે આરતીમાં આવે ન આવે કા મોડા આવે છેલ્લે આવે વાંહે જ બેઠા હોય, અને પંક્તિ થવાની હોય પ્રસાદ મળવાનો હોય સમજ્યા ત્યાં હવની મોરે ડેટક્યો પડે એમ પીડ્યા હોય. પણ શ્રીહરિની વાત તો એવી છે કે ખાવા પીવામાં જ્યારે જે મળે તે ખાઈ લેતા, ચલવી લેતા, જે મળે વસ્તુ એનાથી હાંકી લેતા, પણ ભજનમાં બહુ સાવધાન.
ભજન મે સાવધાન રહે વે, ભજન મે સાવધાન રહે વે, देवे
और बात जितना दे
भजन में सावधान रहे वे
भजन में
अपने शिकवा जो और बात में जितना देवे सरोवर वा नदी में जाई
सरोवर वा नदी में जाई
अरुण उदय नायावत ताई
अरुण उदय नायावत ताई
कोई सरोवर होय कोई नदी होय सूर्य उगे न्याय नहीं आवता સ્નાન કરવા જાય તે શહેરથી દૂર જાય ત્યાં કોઈ મનુષ્ય આવે નહીં આમ શ્રી હરિની ટેવ હતી તુંબડું લઈને વ્યા જાય માણાનો હોય ત્યાં નદી સરોવરે ત્યાં બધી વિધિ કરે ધ્યાન ધરે પાણીમાં શીકલી તરે એક દિવસ એક પહોર અંધારી રાત બાકી હતી ત્યારે શ્રી હરિ એવી હવાવરું જગ્યામાં આગે નાવા ગયા જ્યાં શ્રી હરિ સરોવરમાં સ્નાન કરવા જાય છે ત્યાં બે સિંહ આવ્યા સિંહ ઘણા મોટા અને વિકરાળ હતા દેવતાની સાથે છાતી ફાટી જાય એવા હતા જ્યાં શ્રી હરિને નાવાનું હતું ત્યાં જ સિંહને પાણી પીવાનું હતું લાકડે માકડું ભેગું થઈ ગયું શ્રી હરિને દેખતાની સાથે જ બંને સિંહ ત્યાંના ત્યાં જ થંભી ગયા શ્રી હરિ તેને ખસવાની રાહ જોઈ રહ્યા પણ ખસ્યા નહીં જ્યારે દૂર તે ખસ્યા નહીં ત્યારે તે બંનેને પોતાની દ્રષ્ટિથી જોઈને તેની સામે ભગવાન શ્રી હરિ ચાલવા લાગ્યા ભગવાન એની નજીક ગયા તે સમયે તે બંને સિંહ શ્રી હરિના ચરણોની આગળ આવીને આળોટવા લાગ્યા પણ શ્રી હરિ તો તે બંનેની વચ્ચેથી નીકળી ગયા નિધડક થઈને શ્રી હરિ બંનેની વચ્ચેથી ગયા તે વાત ઘણી આશ્ચર્યકારી કહેવાય
ऐसे अनंत अपार हरि के चरित्र को पार नहीं
ऐसे अनंत अपार हरि के चरित्र को पार नहीं
कहवे आवे न पार सब ही दोरी है जाके कर
कहवे आवे न पार
नावे
सब ही दोरी है जाके कर
સબકી દોરી હૈ જાકે કર આવા તો શ્રી હરિના અનંત અપાર ચરિત્ર છે દાદા કચાર તેને કહેતા પાર આવે એમ નથી કારણ કે જીવ પ્રાણી માત્રની દોરી તે શ્રી હરિના જ હાથમાં છે એટલે આવા ચરિત્ર તો સહજમાં કરે શ્રી હરિ જે બાગમાં રહ્યા હતા તેમાં મોટા મોટા ઘણા ઝાડ હતા ફણસના હતા આંબાના હતા એમાં આંબાનો તો પાર નહોતો ફળોથી અને ફૂલોથી તે સરસ ઝાડવા શોભતા ત્યાં ઘણી રીતથી ઝૂલા બાંધેલા હતા એક બે રીતથી નહીં વિવિધ પ્રકારે હિંચકા બાંધ્યા હતા એટલે ત્યાં રાજકુમારી આવીને રોજ ઝૂલતી તેણે પોતાના શરીરમાં અનેક પ્રકારના આભૂષણ પહેર્યા હોય ઘણી સખીઓ સાથે હોય અત્યંત ઉત્સાહથી ઝૂલા ઉપર ઝૂલતી હોય તે રાજકુમારીને જોઈને જે સાચા સંત નહોતા ને એવા તે કહેવાતા સંતોના મન ક્ષોભ પામતા હતા એને હચમચાટ થતો હતો રાજકુમારી વૃત્તિ તે જોઈ ખરસમ અસંત કુ જાને સોઈ રાજકુમારીને ખબર પડી ગઈ કે આમની મનોવૃત્તિ હારી નથી એની મનોવૃત્તિ ઓળખીને તેને ખર જેવા જાણ્યા ગધેડા જેવા અને એક શ્રી હરિને સાચા દ્રઢ બ્રહ્મચારી જોયા બીજા બધાને તો કામથી ખુવાર થતા જાણ્યા રાજકુમારીએ રાજભવનમાં જઈને પોતાની માતાને બધી વાત કરી દીધી બા બા
અમુક બાવા નકામાં હડેલા આવા. રાણીએ તે વાત રાજાને કહી. રાજા કે હજ તેરી કી. સમજ્યા? ભક્તમાળમાં ભભકો થયો. રાજાએ તે બાબતે પોતાના મનમાં નિર્ણય કરી લીધો કે આ તો ખરાબ. રાજાએ પોતાના દૂતોને બોલાવ્યા. કોણ છે હાજર? જી હજુર કરીને થોડાક આવી ગયા. સાંભળો, એક પહેલાં નીલકંઠ વર્ણી સિવાયના બીજા બધા જ ખાખીઓને અત્યારે જ રજા આપી દો. જી હજુર. જો ન માને તો તેને ડરાવીને પણ કાઢી મૂકો. જી હજુર. કોઈને મારી પાસે આવવા દેશો નહીં. જી હજુર. તેમને વાપરવા આપેલ વાસણ વગેરે જે આપણી વસ્તુ હોય તે તેમની પાસેથી પાછી લઈ લેજો. જી હજુર. ગોકુલ અષ્ટમી અર્થાત જન્માષ્ટમીને દિવસ અચાનક જ તે બધાને રાજાએ આ રીતે રજા આપીને કાઢી મેલ્યા. તેઓને અપાતા સાકરના સીધા બંધ કરી દીધા. તે મલિન ભેખધારીઓ ત્યાંથી ભૂખ્યા ચાલ્યા ગયા. એક શ્રીહરિને ત્યાં રાખ્યા, બીજા તમામને રજા આપી દીધી. શ્રીહરિ પાસે હાથ હે નૃપતિ નીતહી નીત. પછી રોજ રાજા શ્રીહરિની પાસે આવે છે. પરમ મોક્ષ કી બાત હિ સુનત હોય વિનીત. બહુ ડાયો છે ને મોક્ષની વાત રોજ રોજ સાંભળવા માંડ્યો. પરમ મોક્ષની વાત. ભક્ત માલ કી બાત સો ખર ભક્ત ભય તુલ, સત બાત જબ કાન પરી દૃષ્ટિ ભય અમૂલ. ભક્તમાળ ગ્રંથમાં કહેલી ભક્તના મહિમાની વાતો તો ખર ભક્તના જેવી થઈ. સાચી વાત જ્યારે સાંભળી ત્યારે જ્ઞાન અમૂલ્ય રાજાને થયું. અમૂલ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. હરિજીમત ફલ ફૂલ અન ઇચ્છત આવત જબ સો ન આવત અનુકૂલ કરત હે ઉપવાસ તબ. લ્યો, શ્રી હરિ તો અણઈચ્છા જે ફળ ફૂલ આવતા એ જમતા, પણ જ્યારે એ ફળ ફૂલ અનુકૂળ ન આવે તો ઉપવાસ કરી લેતા. ભગવાન શ્રી હરિ તો ઉપવાસ કરી નાખતા. રાજાને જ્યારે તે ખબર પડી કે આવું કરે છે, હા અનુકૂળ ન આવે એટલે ઉપવાસ કરી નાખે છે, ત્યારે તેણે ઘણી પ્રાર્થના કરી, ચરણમાં પડ્યા, હાથ જોડીને ઘણું બધું કહ્યું. એ વર્ણી, આપ અહીંયા ભલે પધાર્યા, અમને આપના દર્શન થયા. જ્યારે આપના દર્શન થયા ત્યારે અમારા બધાના જન્મ સફળ થયા છે. હવે આપ અમારું અનાજ જમો, મહેરબાની કરો. આપનું શરીર આમ જુઓ કેટલું બધું દુબળું થઈ ગયું છે. આપ જમશો તો આખું બ્રહ્માંડ જ મૂકણાય એમ હું અત્યારે સમજું છું. આપ રોજ રાજભવનમાં જમવા પધારો, દયા કરો. અમારે ત્યાં બ્રાહ્મણ રસોઈ બનાવે છે. અને આમ જુઓ ગાળી સાળીને છોકવો, હવેથી આપના અને અમારા બંને ઠાકોરજી સાથે થાળ જમશે. લ્યો, શ્રી હરિએ રાજાને કહ્યું કે અમે દેવ પૂજા કરીને તુરંત ઠાકોરજી બ્રાહ્મણને આપી દેવું તમારા રસોઈયા. પછી તો શ્રી હરિ પ્રતિદિન જમવા માટે જ્યાં રાજા રહેતા હતા ત્યાં રાજભવનમાં પ્રેમથી જતા. ત્યાં માયાદેવીને એની છોકરીઓને બધું સેવા કરતું. સમજાણું? એમાં માયારાણીને મન થઈ ગયું કે છે ખરેખર હે કે કુંવરીઓ આપ્યા જેવા. ભાઈને દીકરો નહીં, મારે દીકરો નહીં, આમને બધું દઈને એ રહીને અમારી સેવા કરે, આમાં ખોટું હું? લ્યો, આવા માંડ્યા ઘાટ કરવા. ભાઈને કીધા ને બધા વિચારે છોડ્યા. આવી પણ એક કથા છે. વર્ણિની સુંદર પવિત્ર વૃત્તિ જોઈને રાજા અને રાણી મુગ્ધ થઈ ગયા. ભાઈ ભાઈ, તેમની વાત સાંભળીને રાજા રાણી બંનેને ઘણું હેત થયું. જ્યારે હેત થયું ત્યારે તે બંને વર્ણીનું વિશેષ જતન કરવા લાગ્યા કે આમને હવે જવા દેવા નહીં. વધારે સંભાળ રાખવા લાગ્યા, વધારે હાચવવા લાગ્યા. પોતાનો રાજકુંવર હોય તેના કરતાં પણ વધારે હેત થઈ ગયું. બોલો, જળજાય રાજકુંવર ન હોય એવી જમાવટ થઈ ગઈ. નીલકંઠ વર્ણી જોયા કરે કે મારી માયા તો સારી કરતી, ભી મારે હો જેમ છોડો એમ. હરિકુ દેખે આકાશ હિ રૂપા, જાની કે પ્રીત કરત અનુપા. હરિકુ મહાપાત્ર હિ જાને કલ્યાણ હિ કારી નીચે માને. લ્યો, જે કોઈ પણ સારી ચીજ વસ્તુ હોય તે વર્ણીને આપવા લાગ્યા. પોતાના ઘરમાં જે કોઈ મનુષ્ય હતા તે બધા શ્રી હરિને આપ્યા સિવાય કોઈ વસ્તુને ખાતા પણ નહીં. લગ્ની લાગી અને શ્રીહરિને આકાશના જેવા નિર્લેપ અને મહાન ગણતા અને અનુપમ પ્રેમ કરતા, તેમજ મહાન સત્પાત્ર જાણીને નિશ્ચિત રૂપમાં કલ્યાણકારી માનતા, શ્રી હરિ ત્યાં નિત્ય ભોજન કરતા. પછી રાજાને ભગવાનને શરણે લઈને નિયમ આપ્યા. રાણી રાજકુંવરીને પણ સત્સંગના વર્તમાન આપીને નિયમ આપ્યા. સૌ ભગવાનને શરણે થયા. જ્યારે બધા શરણે થયા ત્યારે તે સૌનો મોક્ષ કર્યો, મુક્તિનું વચન આપ્યું એમ કે તમારું કલ્યાણ થશે. પછી શ્રીહરિએ ચાલવાની તૈયારી કરી ત્યારે રાજાએ આવીને વિનંતી કરી, અબન જાનન દીજે કોટિક પાત હી પાત કર,
અબન જાનન દીજે કોટિક પાત હી પાત કર,
તુમ કહો સો કીજે હમ તુમારે દાસ સબ,
તુમ કહો સો કીજે હમ તુમારે દાસ સબ,
રાજ પાટ ગજ પાટ તુમકો સબ યહ અર્પ દિયે, અબ તુમ કરી હો રાજ યોગ તપ બહુ કિંતુમ,
અબ તુમ કર હો રાજ યોગ તપ બહુ કિંતુમ,
બહુ કર્યું તમે તપ. હવે રવા દો, અમે તમને હવે કોટી વાતે પણ જવા દેવાના નથી, તમે કહો એમ કરી, અમે હવે તમારા બધાય દાસ થઈ ગયા છે. આ રાજપાટ, હાથીઓ, ઘોડાઓ, આ બધું તમને આલ્યું, આ બે કુંવરીઓ આલી, રાજગાદી આલી, હવે લેરી કરો, આમ ઉપર મેરી કરો, સુખે આવી રહ્યો, ઘણું તપ થઈ ગયું હવે. અરે પણ હું વાત કરો છો, આમાં હું ખોટું છું હે? અમારે ક્યાંય ગોતવા જવું નહીં, તમારે દુઃખી થવું નહીં, પ્રભુની કૃપા હશે ત્યારે આ બધું ગોઠવાનું હશે ને. ભગવાન કરતા આરતા છે, એની મરજી વિના કાંઈ થાય છે? હવે આ બધું ગ્રહણ કરી લો. લ્યો નીલકંઠ બ્રહ્મચારીએ વિચાર કર્યો, કરીને ગાયેલા હે? જો ને ભગવાનની મૂર્તિ પ્રાપ્ત કરવા નીકળે એને પાછા રાજપાટને બીજું ત્રીજું બધું ભગવાન પાછું ભટકાવી દે, થોડી વસોડીને ભાગે ત્યારે ભગવાન ભેગો થાય, કાંઈક ને કાંઈક ભગવાન મળે નહીં, બીજું જીવને મળી જાય.
નૃપુરાની કો ભાવ બહુ દેખે શ્રી ઘનશ્યામ, જાનન દેવે કોવિધ છાને ચલે સુખધામ.
ઘનશ્યામ શ્રી હરિને દેખ્યા ત્યારથી રાજા અને રાણીને ઘણો જ ઉજ્જવળ ભાવ હતો, તેઓ કોઈ પણ રીતે શ્રી હરિને જવા દેવા ચાહતા નહોતા, તેથી સુખધામ શ્રી હરિ વગર પૂછે સાનામાના નીકળી ગયા. જ્યારે રાણીને ખબર પડી કે વર્ણી ચાલ્યા ગયા છે ત્યારે તેણે જેટલા માર્ગો હતા ને જવાના એ બધા જ ઘોડે સવારો દોડાવીને બંધ કરી દીધા. 10 કોચ જેટલે પહોંચી ગયેલા વર્ણીને પાછા લઈ આવ્યા, નાકાબંધી કરી દીધી. બોલો, અત્યારે કંઈક ચોરી થાય ને ગુંડાઓ મોટર હાથ લઈને ભાગી જાય એટલે તરત જ પોલીસ શહેર બહાર નીકળવાના રસ્તે જ્યાં જ્યાં હોય ને પોલીસ ચોકીઓ, અને હવે તો સ્ટોલ ઉઘરાવતા હોય ને બૂથો, ત્યાં બધે ફોન કરી દે, આ નંબરની ગાડી રોકી પાડજો, જવાય નહીં. એ વખતે આવું કંઈક હશે, એ બધે ઘોડા દોડીને ઊભા રાખી દીધા. બાપુ નહીં જવાય, કેમ હું થયું? રાણીબાના હુકમ છે, પાછા હાલો. એ વરડીને પકડીને પાછા લેવા. લ્યો કરો લ્યો. પછી રાણીએ 10 કોષ ઉપર બધે ઘોડેસવાર મૂકી દીધા, સખત પહેરો. અબ હમ આપકો નહીં જાને દેંગે, હવે વરણીને ક્યાંય જવા દેવા નથી, અને જો ગયા તો ફરીને પાછા ક્યારેય આવશે નહીં, માટે નથી જવા દેવા. જાન લીએ ભગવાન તે બીને એસે ન હોય કોવું, જ્યું જ્યું દેવત માન ત્યું ત્યું ઉદાસ હોત બહુ. આ તો ભગવાન છે, ભગવાન રાણીએ અને રાજાએ ભગવાનના રૂપમાં ઓળખી લીધા. કેમ? તો કે તે વિને આવું ક્યાંય હોય નહીં. શું? તો કે રાજા રાણી જેમ જેમ માન આપવા લાગ્યા તેમ તેમ શ્રી હરિ ઉદાસ થવા લાગ્યા. આ તો ગુણ પરમેશ્વરનો, બાકી માનમાં કોણનો હલવાય. શ્રી હરિએ એક મહિના પછી ચાલ્યા જવાની યોજના કરી. પૂછ્યા વિના જ રાતે નીકળી ગયા, યોજના કરીને પ્લાન કરીને ભાગ્યા. તે શું પ્લાન કર્યો? પહેલાં તો કહે છે બરાબર ધોતિયું કેળે ટાઈટ બાંધી દીધું, ભાગતા ભાગતા ઢીલું ન પડે ને. હા, કટી લીને બહુવિધ કસ. હા, અને પછી રસ્તા જાણી લીધા કોકને પૂછીને, ક્યાંથી ગુપ્ત રીતે ભગાય, ક્યાં રાજાની ચોકી ન હોય, એક રાતમાં કેટલું ભાગી નીકળી જવાય, ક્યાં સુધી એની ચોકી છે ને ક્યાં આપણે દી ઉગતા એ ચોકીની બહાર આઘા પૂગી ગયા હોય, એવું બધું જાણીને પ્લાન કરી અને પછી ભાગ્યા. તે માર્ગ છોડીને વનમાં જ 20 કોશ સુધી ભાગી ગયા. વૃક્ષો પહાડો અને નદીઓ વચ્ચે ઘણા જ આવ્યા. હાથીઓનો તો કોઈ પાર નહોતો, પણ કોઈની હામું જોયા વગર મેલ વહેતા. સમજ્યા? ત્યાં શ્રીહરિ હાથીઓના ટોળા વચ્ચે ચાલ્યા ગયા. નેપાળ દેશનું એક કાઠમંડુ નામે મોટું શહેર આવ્યું, તે તેની રાજધાની છે. વળી ત્યાં થોડું રોકાયા. ત્યાંનો રાજા ગુરખો હતો, ગુરખા હતો. શહેર પણ તે ગુરખાનું હતું. ઘણા જ વિકરાળ પહાડોની વચ્ચે તે શહેર વસેલું હતું. એ રાજાનું નામ હતું રણબહાદુર શાહ, આમ ગુરખા તરીકે ઓળખાય. ઓલા કેમ બધા જનક કહેવાય ને આ બધા સિયાજી રાવ કહેવાય ને એવું, પણ નામ એનું રણબહાદુર શાહ. ભગવાન શ્રીહરિ ત્યાં પગ્યા કાઠમંડુ. તેના સૈન્યમાં 9 લાખ તો ઘોડેસવાર હતા ગુરખાના સૈન્યમાં, અને 18,000 હાથી હતા. કાઠમંડુનું રાજ મોટું ભાઈ. ત્યાં જઈને ગુરખા રાજાને દર્શન દીધા અને પોતાનું ઐશ્વર્ય છુપાવી રાખ્યું. 1 મહિના સુધી ત્યાંના સદાવ્રતમાં જીમ્યા, સામાન્ય સાધુ જમે એમ. ત્યાંથી ચીન દેશની પાસે આવ્યા. ચીન દેશને તો દૂરથી જ દેખ્યો અને પછી ત્યાંથી પાછા વળ્યા. નેપાળ દેશમાં પાછા આવ્યા. એક મોટું વિકરાળ વન હતું. હરિ ઈચ્છા એ તે વનમાં આગળ ગયા. ત્યાં એક મોટો ઓડલો આવ્યો. ક્યાંક નદી અને ક્યાંક સરોવર એમ તેની ચારે તરફ નદી અને સરોવર હતું. મોટો વડલો હતો, વિકરાળ વન હતું. સમજ્યા? એક બાજુ નદી, એક બાજુ સરોવર, અને પાછી ફરતી બધી કોઈ નદી અને સરોવર હતું. તેમાં પાણી હિલોળા મારતું હતું. તે વડ પણ ઘણા વિસ્તારમાં ફેલાયેલો હતો, ઊંચો પણ ઘણો જ દેખાતો હતો. તેની આસપાસમાં આવીને અપાર હાથી રહેતા, બીજા પણ અનંત પશુઓ ત્યાં હતા. તેનો ભયંકર શબ્દ થયા કરતો. ત્યાંથી પૂર્વ દિશા તરફ 1 કોશ જેટલે દૂર એક બીજો વડ હતો. વળી તે વડની પાસે ગયા. ઠીક, આ વડલાથી દૂર આ બધા પશુઓ રહેતા હતા. 1 કોશ દૂર આ ઈ જ વડલો. એ વડલા પાસે શેરી ગયા. તાકે થરકી પાસ જોગી બેઠે ધ્યાન કરત, હરિબિન ન આશ મૃગાજીન પર બેઠે તેહી. તે વડના થડની પાસે બેસીને એક જોગી ધ્યાન કરતા હતા. તેને ભગવાન સિવાય અન્ય કોઈ આશા હતી નહીં. તેઓ મૃગચર્મ ઉપર બેઠા બેઠા ધ્યાન જ કર્યા કરતા. મસ્તકે જટાધારીથી કોપિનના ઉપર એક આચ્છાદન વસ્ત્ર હતું, સમજ્યા? ટૂંકો વસ્ત્રનો ટુકડો, અને તે પણ જૂનું, સારહીન હતું. તે સિવાય કશું પાસે નહીં. જેટલા માઇક વિષય સુખ કહેવાય છે તેનાથી તેઓ ઉદાસ રહેતા, શાલીગ્રામની સેવા પૂજા કરતા અને નિત્ય નિયમપૂર્વક ગીતાનો પાઠ કરતા. આ યોગીનું નામ હતું ગોપાલ યોગી, અને સ્વભાવે ઉદાર હતા. તે વખતે શ્રીહરિએ આ ગોપાલ યોગીને વડલા નીચે બેઠેલાને પૂજા કરતા જોયા. જઈને વર્ણીએ એમને નમસ્કાર કર્યા. સદાચાર કુશળ યોગી તુરંત ઉઠ્યા. વર્ણીને છાતીએ ચાંપીને મળ્યા, હૃદયમાં આનંદ છવાઈ ગયો. જેમ કોઈ જૂના મિત્ર મળે ને એમ મળ્યા, બહુ આનંદ ઉભરાવા લાગ્યો. એ રીતે મળ્યા પછી બંને બેઠા, પરસ્પર કુશળ વૃત્તાંત પૂછ્યું, એકબીજાને વૃત્તાંત પણ કહ્યા. તે સાંભળીને અન્યોને અત્યંત હેત થયું. પછી નિર્ભય કરનારા શ્રીહરિ બોલ્યા, ઘણું મોટું વન જોતા જોતા આપને પાસે આવ્યો છું યોગીરાજ, આપના જેવા યોગી તો મેં ક્યાંય દેખ્યા નથી. આપ અંતઃકરણમાં ઘણા જ સ્વસ્થ જણાવો છો, ઘણા શરીરના સ્વસ્થ હોય પણ અંતઃકરણના ન હોય. હે કે આપ તો હૃદયના બહુ નિરોગી છો, આપને એવા ગુરુ કોણ મળ્યા છે યોગીરાજ કે જે સાક્ષાત સનકાદિકના જેવા હશે, અથવા આપના ગુરુ સુખદેવજી જ હશે કાં નારદજી તો હોવા જ જોઈએ, કાં તો કપિલ મુનિ હશે, એવા જ કોઈ સમર્થ ગુરુ આપને મળ્યા લાગે છે. કારણ કે તે વિના આવી યોગની કળાઓ હોય નહીં, મેં ક્યાંય જોઈ નથી. હું શ્રી નારાયણ ભગવાનનો જે આશ્રમ છે ને ત્યાં જઈ આવ્યો છું, ત્યાં મોટા મોટા સંતો રહે છે, જેઓ બળવાન સિદ્ધગતિને પામેલા છે તે બધા શ્રી નારાયણ દેવનું નિરંતર ધ્યાન કરે છે. ફળ ફૂલના આહાર કરીને 6 માસ મેં વિતાવ્યા, ક્યારેક 3 માસ સુધી ફળ ખાતા તો ક્યારેક 1 માસ સુધી ફળ ખાતા. મને ધ્યાન કરવાનો અભ્યાસ છે, હઠ યોગનો અભ્યાસ નથી. હું નારાયણ દેવના આશ્રમમાં જઈને ધ્યાન શીખ્યો છું. હવે મારે અહીંયા અષ્ટાંગ યોગ શીખવો છે, હઠ યોગનો અભ્યાસ કરવો છે. વર્ણિની વાત સાંભળીને ગોપાળ યોગી બોલ્યા, આપ તો સાક્ષાત પરમેશ્વર છો, મને અહીંયા દર્શન દેવા માટે આવ્યા છો, મારા આત્માનો ઉદ્ધાર કરવા માટે આપ વર્ણિ વેશે અહીં પધાર્યા છો, આપ જગતના આધાર પરમેશ્વર છો, તે સિવાય અહીંયા કોઈ આવે જ નહીં. શ્રી હરિએ કહ્યું, આપ મારા ગુરુ અને હું આપનો ચેલો, હવે આપ કૃપા કરીને મને અષ્ટાંગ યોગ શીખવો. કારણ કે મારા મનમાં એક ઘણી મોટી ઈચ્છા છે, હું નૈષ્ટિક બ્રહ્મચારી થયો છું, અષ્ટાંગ યોગનો અભ્યાસ કર્યા વિના નૈષ્ટિક વ્રત ક્યારેય સિદ્ધ થતું નથી. મારે નૈષ્ટિક વ્રત અખંડ રાખવાની બહુ મોટી ઈચ્છા છે, એને માટે મારે અષ્ટાંગ યોગ શીખવો છે. અષ્ટાંગ યોગથી જ બ્રહ્મચર્ય અખંડ રહે છે, નહીતર સપનામાં વીર્યપાત થઈ જાય ને બ્રહ્મચર્યનું ખંડન થાય. મનુષ્યના દેહની આવી રીત છે, માટે આપ મને પ્રેમથી અષ્ટાંગ યોગ શીખવો. આપ જેમ કહેશો તેમ હું કરીશ, એમાં કોઈ રીતે હું ડરીશ નહીં હો. યોગ સાધતા કદાચ મારા દેહનો નાશ થઈ જાય, ભલે થઈ જાય, મને તેનો ભય નથી. શરીર બાબતના જેટલા ભય હોય છે તે બધાને તો મેં પહેલેથી જ છોડી દીધા છે, પછી જ વનમાં નીકળ્યો છું. અચ્છેદ્ય અભેદ્ય અજર અમર આવા જેના અનંત લક્ષણ છે એવો મારો આત્મા અક્ષર રૂપ છે, તેને હું અનુપમ રીતે સત્ય જાણું છું. ને આત્મા શુદ્ધ છે, પ્રકાશમાન છે, દેહ અસત્ય છે અને દુઃખરૂપ છે. તે સત્ય આત્મા અને અસત્ય દેહનો યોગ થઈ ગયો છે મારા દીકરાનો. તો સત્યરૂપ આત્માને અસત્યરૂપ દેહનો રંગ લાગી ન જાય ને જે કાંઈ લાગી ગયો છે એ બધો ઉખડીને ઉડી જાય, એવું હવે મારે કરવું છે. હવે મને તે અભ્યાસ આપ કરાવો, હું તે બાબતમાં તત્પર રહીશ. યોગની વિદ્યા તે મહાન વિદ્યા કહેવાય છે, જેમાં શરીરનું સુખ રહેતું નથી. યોગ શીખવાથી દેહના ઉપર જે જે વિઘ્ન આવે છે તે બધાને સહેજે જ તરી જવાય છે. દેહના વિઘ્ન સમુદ્રના સમાન છે, આપણે નાના હમતા દેહના વિઘ્ન સમુદ્રના સમાન છે, તે યોગથી તરી જવાય છે. મજબૂત નાવ સિવાય તે વિઘ્નોનો વિનાશ થઈ શકે નહીં. યોગ તો મજબૂત નાવ છે. યોગ રૂપ દ્રઢ નાવ જબ બેઠત જોગી જે, તાકુ ભય ન રહત કબુ દેહ સમુદ્ર કો તે. જોગ શીખી અભ્યાસ હી કરત જબ રહે નીત, તબ તે હી ભય ન ઉપજે અભ્યાસ બિન ન જીત. જો યોગી યોગ રૂપી દ્રઢ નાવમાં બેસે છે તો તેને દેહ રૂપી સમુદ્રનો ભય ક્યારેય રહેતો નથી. યોગ શીખ્યા વિના એ ભાઈ આ ભય જાતો નથી. યોગ શીખ્યા પછી જે નિત્ય નિરંતર તેનો અભ્યાસ કરતો જ રહે તો તેને ક્યારે ભય ઉપજતો નથી. પણ અભ્યાસ રાખ્યા વિના તો ભયનો નાશ થતો નથી, અભ્યાસના આળસુ કદી કાંઈ પામતા નથી. નિયમિત અભ્યાસ કરનારો માણસ બહુ આગળ વધી જાય છે, આ વાત પરમ સત્ય છે. આપણે ઘણી વખત દાખલો આપેલ છે, હાકડા માર્ગમાં પેલો ભાઈ મોટો પાડો લઈને હેલ્યો આવતો હતો, જાણો. આ પછી આ બાજુથી એક ભાઈ ગાડું લઈને ગયા, ત્યાં અમે ઉભા રહ્યા, બે બાજુ બહુ પાળો હતો તો ક્યાંય જવાય એવું નહીં. એટલે આ મૂંઝાણો કે હવે શું કરવું. ત્યારે પહેલાં પાડાવાળાએ કીધું, ચિંતા કરશો નહીં એમ કહે, અને પાડાના ચારે પગ ભેગા કરી ખભે નાખીને પાળો સડી ગયો. જવા દો ગાડો. પછી પાડાને રસ્તે મૂકીને લઈને હાલ્યો. પણ આને આશ્ચર્ય બહુ થયું કે આ કઈ રીતે બને. એ ભાઈ આ કઈ રીતે, તો કે આમાં શું નવાય છે, આ પાડો જે દાડાનો જઈને તે દાડાનો હું આને આ રીતે ઉપાડીને ફાળા સડવા ઉતરવાનો અભ્યાસ કરતો. તે મોટો છે તોય સડી જાઉં, અભ્યાસથી શું ન થાય. બોલો, અભ્યાસ કરે એ માણસ બધું જ શીખી શકે છે. અભ્યાસથી સંગીત શીખાય, અભ્યાસથી ભાષા ઉપર કાબુ થાય, અભ્યાસથી વ્યવહાર કરતા આવડે, અભ્યાસથી સારું બોલતા આવડે, અભ્યાસથી સારું ગાતા આવડે, અભ્યાસથી કોમ્પ્યુટર આવડે. અભ્યાસ કરીને માણસ ચંદ્ર ઉપર જી આવ્યો. અભ્યાસ કરીને માણસ મોટા મોટા વૈજ્ઞાનિક સંશોધનો કરે છે. અભ્યાસથી હાવ ભોટ જેવો માણાય મહાચતુર બની જાય. અભ્યાસથી ન આવડતું હોય તે ધીમે ધીમે પાવરફુલ આવડવા લાગે. આ એક જ વાત, ધ્યાન રાખીને રોજે રોજ થાક્યા વિના, આળસ કર્યા વગર, કંટાળ્યા વગર અભ્યાસ ચાલુન ચાલુ ચાલુન ચાલુ ચાલુન ચાલુ રાખવો જોઈએ. મને ન આવડે એમ કરીને મૂકી દે અને કાંઈ ન આવડે એ વાત ઘણાય જગતમાં રખડે છે. મને ન આવડે એમ કરીને મૂકીને રખડનારા, એને કાંઈ આવડ્યું જ નથી ને ખરેખર, ક્યાંથી આવડે. બાકી ન આવડે એવું કાંઈ છે જ નહીં. થોડાથી ઘૂંસવણી થાય, મૂંઝવણી થાય, ફાવે ન ફાવે, ન આવડે એવું બધું બને, પણ રોજ રોજ કર્યા કરો તો માંડે આવડવા. હે, આપણે જન્મથી હાલતા આવડતું હતું, પડ્યા આખડ્યા ધીમે ધીમે મચમચ કરી હતી દોડવા માંડ્યા કે ન માંડ્યા. સાયકલ આવડતી હતી પહેલાં. બોલો, ભાડુતી લઈને શીખ્યા ને પડ્યા ને ટાંગા સોલાણા ને બધું થયું, પણ ધમધમાવીને આવડવા માંડી કે ન આવડી. બોલો, અરે ભાઈ પહેલી વહેલી આરતી જેથી મેં ઉતારેલી ને ઠાકોરજીની, તેથી હું આરતી આમ કરવા જાઉં તો ટોકરી બંધ થઈ જતી, અને ટોકરી આમ કરવા જાઉં તો આરતી બંધ થઈ જાય. બે જગ્યાએ ધ્યાન રાખો તો આરતી બોલવાનું ભૂલી જતો. ક્યાં આવ્યા એમ, નારાયણ નર ભ્રાતા કે બીજી આવ્યા એમ, સમજાણું. એવું ઘૂંસવણી સાચી હતી કે હવે અટાણ થાય. અત્યારે હાથ ટોકરી ધમધમાવે, આરતી ગોળ ગોળ ફરે ને મોઢેથી બોલાણ્યા કરે, કોઈ તકલીફ જ નહીં. અભ્યાસથી બધું થાય. લ્યો, આ લોકો તબલા શીખવા બે, ત્યારે ઓલો સાહેબ આવે ને, સ્વામીજી આ આંગળી આમ રાખો ચાટી ઉપર, ચાટી ઉપર તા તા, આને એમ થાય કે મરી ગયા, હાથ કેદી આવડે. ઠાકે પણ શીખ્યા તો તિરકીટ મારે છે ને તોડી નાખે એવી. હે, અભ્યાસથી આ જ રીતે બધું જ આવડે. લ્યો, જો આ બધા સાચું. ગુણાતીતાનંદ સ્વામી કેમ કે આ તો ભાવડા પકડી લાવ્યા હોય એવા, ગાંગડા જેવા, કાંઈ ખબર પડે નહીં, બોલવાનું ઠેકાણો નહીં, કશું. જ્યાં જન્મા હોય ત્યાં જ બધું શું સંસ્કાર હોય. પણ સાજો ભેળા રહ્યા, માથે ગુરુને મોટા રાખીને, દિવ્ય ભાવ રાખી, નિર્માનીપણે હાથ જોડીને જે શીખવાડે તે બધું શિક્ષિક કર્યા, તો રૂડા રૂપાળા દેવ અને મનુષ્યથી પણ ઉપર પદવીને પામે એવા થયા કે ન થયા. હે, તો અરે જેને ગાયું સિવાય કાંઈ બોલતા ન આવડે એવાને શેરીઓમાંથી પકડીને અમે સાધુ બનાવ્યા. તે શ્લોકો બોલે કડકડાટ. કો અભ્યાસથી આ બધું થાય, સમજાણું. એક મોટી ઉંમરે સાધુ થયેલા, તે કોઈ દી ઢોર સારતા બેઠેલા નહીં, બે ખાટલે બે, કપાણો હોય એમાં બે, પલોઠી કોઈ દી વાળેલી જ નહીં. તે સાધુ થયા ચભામાં પલોઠી વાળીને બેવું પડે, સમજાણું. તે પલોઠી વાળીને બેઠા ને તે ગોઠણ ફૂટ ફૂટ ઊંસા રહ્યા, આમ બેઠા ગોકળી બેહે એમ. તે બીજા સાધુએ દાંત કાઢ્યા કે આમ હોય તો શું કરવું, મોટી ઉંમરે આવ્યો, કોઈ દી પલોઠી વાળીને બેઠેલો નહીં, મારા દીકરાના ગોઠણ ટાઈટ થઈ ગયા છે, વળતા નથી. પછી કોક સાધુએ કીધું, અભ્યાસથી સારું થઈ જાય તો થઈ જાય તો હા, ગુરુ કર્યા. પછી નદીએ નાવા ગયા, નાઈન પાછા વળ્યા, તે બે પાણા લીધા. તો વળી કોઈ કે પૂછ્યું, પાણા શું લીધા, તો કાંઈ લાગે કાંઈ લાગે. પાણા લઈને આવ્યા મંદિરમાં, ભંડારની વાંસરી હતી ત્યાં થાંભલીએ મૂક્યા. હે સ્વામી હું પાણા લે, કાંઈ લાગે. મંડળમાં જાજા હોય, જાણતા ન હોય, એ પાછા ડખો વધારે કરતા હોય, હા તો ઘડી કઈ ખાય નહીં, ઉતાવળ નો પાર નહીં, ડાયરિયા થઈ ગયા હોય, ઉતાવળ થતી હોય ને એટલા ઉતાવળા હોય. પછી બપોરે ઠાકોર જમાડ્યા અને કથા વાર્તા થઈ ગઈ અને બીજા સાધુ થોડા આડે પડખે થાય, નદીએ નાવા આઘા પાછા થાય ત્યારે આવડો આ સ્વામી છે ને પલોઠે વાળીને ભંડારી વાસરી બેહે, એક પાણો સડાવે આનામાં છે ને એક પાડો સડાવે આનામાં છે ને પછી સ્વામિનારાયણ 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 માળા ફેરવે. થોડા દીમાં તો બે ગોઠણ ધરતી અડાડી દીધા અને એવું સરસ આસન કરીને બેહતા કે જો અભ્યાસથી શું ન થાય. યોગનો અભ્યાસ કરે છે તે કેવું શરીર વાળસ, સર્કસમાં કેવા શરીર વાળસ, કેવા કૂદકા મારે છે, બધું અભ્યાસથી થાય છે. તો હે કરાટે શીખે કેટલો અભ્યાસ કરે છે, આમ કરે તો ઈટ ભાંગી નાખે, તે અભ્યાસથી થાય છે. તો અભ્યાસ કરવાથી બધું જ થાય, માટે અભ્યાસ ઉપર હવે શ્રદ્ધા રાખવીને અખંડ વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો. ખાસ અભ્યાસ એ કરવાનો છે, અભ્યાસ બીજા બધા તો એની પાછળ ગણાય, આ અભ્યાસ સૌથી આગળ વન નંબરનો. અખંડ વૃત્તિ રાખવાનો અભ્યાસ, આત્મારૂપ રહેવાનો અભ્યાસ, ભગવાનના સ્વરૂપમાં અખંડ જોડાઈ જવાનો અભ્યાસ સાધુએ રાખવો જોઈએ. વિષયનો અભાવ કરવાનો અભ્યાસ, ચાર પ્રલયની અંદરનું બધું તુસ અને હડેલું માનવાનો અભ્યાસ, ચાર પ્રકારના પ્રલયની ઓલકર ધામ ધામીને મુક્તોને સાચા માનીને એમાં જ પ્રેમ કરવાનો અભ્યાસ, ઇન્દ્રિયો જીત્યાનો અભ્યાસ, મન જીત્યાનો અભ્યાસ, આ બધા કરવા જેવા અભ્યાસ સાધુએ ચાલુ ને ચાલુ રાખવા જોઈએ. બેડો પાર. અભ્યાસ રાખ્યા વિના તો ભયનો નાશ થતો નથી. નિરંતર અભ્યાસ જે કરતો જ રહે છે, જે કરતો જ રહે છે, તેને ક્યારેય ભય ઉપજતો જ નથી. બરની શુદ્ધ હી જાની પ્રસન્ન ભયે જોગી રાજ તેહિ,
બરની શુદ્ધ હી જાની પ્રસન્ન ભયે જોગી રાજ તેહિ,
અતિ કરુણા ઉર આની શિખાવન લગે સરળ ચિત,
અતિ કરુણા
નીલકંઠ જે કીધું યોગી રાજ હું અભ્યાસ કરીશ,
લગે સરળ ચિત.
મારે યોગ શીખવો છે, શીખવો છે, શીખવો છે, નો શું આવડે હું શીખીશ. એ અભ્યાસ કરવામાં કદાચ દેહ પડી જાય એવું કઠણ છે ને તોય કરી શકે. અભ્યાસ કરવો છે, અભ્યાસ કર્યા વગર ભય જાય નહીં, અભ્યાસ કર્યા વગર કંઈ થાય નહીં. આમ નીલકંઠજીએ પોતાના જીવનમાં પ્રેક્ટિકલ અભ્યાસુ વિદ્યાર્થી થઈ અને આપણને શીખવાડ્યું કે અત્યંત નવું આવા વિદ્યાર્થી રહીને શીખ્યા જ કરજો. હઠયોગ કો, હઠયોગ કો ગ્રંથ પ્રથમ પઢાવન લગે ઉતેહી,
હઠ યોગ કો ગ્રંથ પ્રથમ પઢાવન લગે ઉતેહુ,
હઠ યોગ હી કો ગ્રંથ પ્રથમ પઢાવન લગે ઉતેહ,
હઠ યોગ કો ગ્રંથ પ્રથમ પઢાવન લગે ઉતેહુ,
સાર સાર લિયે મન યોગ હઠ પ્રતિ કર,
સાર સાર લિયે મન યોગ હઠ પ્રદીપિકા કર.
સૌ પહેલા હઠ યોગ પ્રદીપિકા, આ નામે હઠ યોગના ગ્રંથનો સાર સાર કાઢીને ભણવાની શરૂઆત કરી. ગોપાલ યોગીએ ભણાવવાની શરૂઆત કરી. હઠ યોગ પ્રદીપિકા નામનો છે કોઈ પુસ્તક, એમાંથી સારું સારું સાર સાર પર ભણાવવા માંડ્યા. જેમાં દેહને કષ્ટ આપીને યોગ સાધવાનો હોય એવી યોગિક ક્રિયાનો કોઈ ગ્રંથ છે અઠ યોગ પ્રદીપિકા. આમાંથી ગોપાલ યોગી શીખવાડે છે અને નીલકંઠ વર્ણી શિષ્ય થઈ અને યોગાભ્યાસ કરે છે. જીવનમાં માણસે પોતાના આત્માને પરમેશ્વરના સ્વરૂપનો યોગ કરાવવા માટે આવા યોગને શીખવા જોઈએ. માત્ર શરીર નિરોગ કરવા માટે નહીં, આત્માનો શ્રી હરિ હરે યોગ કરવા માટે આ બધી યોગિક પ્રક્રિયાઓ આપણે આધ્યાત્મિક માર્ગવાળાને બહુ કામની છે. હા, યુરોપિયન દેશમાં ભારતીય યોગાનું ભારે મહત્ત્વ વધ્યું છે હમણાં હમણાં. પણ આટલું શરીર સારું રહે, મનમાં એને ભોગ ભોગવાય બસ. જે યોગો ઋષિમુનિઓએ પરમાત્માનો યોગ કરાવવા માટે ઉત્પન્ન કર્યા હતા એ યોગને આજે માત્ર ભોગના સાધનરૂપ શરીરને સારું રાખવા સારું લોકો વાપરે છે. ઠીક છે એમ તો એમ, પણ યોગનું લેવલ બહુ હેઠું કરી નાખ્યું બધાએ. હેઠકના ભોગ વધ્યા, ખાનપાન વધ્યા અને હેઠકના ટેન્શન વધ્યા, એથી કરીને માણસને ડિપ્રેશન બહુ રહેશે, તણાવ રહેશે, માથા ચડેલા રહેશે, ચીડિયા સ્વભાવના થઈ ગયા છે, ખાઈ પીને હેઠકના જાડા થઈ ગયા છે, એને લઈને કેટલાય રોગ થઈ ગયા છે. જે ભાળે રહોડા મી જે હોટલમાં જ્યાંથી ત્યાંથી મગાવીને જેમ બધું કચરું કચરા પેટીમાં નાખે એમ આવડવા પેટમાં નાખ્યા જ કરે, એને લઈને ગોળમટોળ થઈ ગયા ને રોગ કેટલાક થયા ને કેટલુંક થયું, પછી ભારતીય યોગા બહુ કામ લાગ્યા, સમજ્યા? હારાન તાજાન નિર્વા થવામ. પણ એ યોગ ઋષિ મુનિઓએ આને માટે કાંઈ નથી શોધ્યા, એ તો આત્માને પરમાત્મામાં જોડવા માટે શોધેલી ઉત્તમ ચીજ છે, એ એનું સાચું મહત્વ છે, એ એની સાચી ઊંચાઈ છે. આપણે એને એ ઊંચાઈએ જોઈએ અને એ પ્રમાણે એનો ઉપયોગ કરીએ તો ખરેખર યોગનો સાચા અર્થમાં ઉપયોગ કર્યો કહેવાય. ઇતિ શ્રી સજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના દ્વિતીય પુરમાં વર્ણિરાજ શ્રી હરિ છુપી રીતે રાજભવન છોડી બુટલપુરમાંથી નીકળીને ચાલ્યા ગયા અને વનવિચરણ કરતા ગોપાળ યોગીનો મેળાપ થયો, એમની પાસે યોગ શીખવા બેઠા, એ નામે 28મો તરંગ સમાપ્ત થયો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.